Ya Ali Madad. Al-Wise Ali Ja Bahadur Ali Rajani. Wise number 5.
Sarkar Nur Maulana Shah Karim Al-Husaini Hazar Imam Na Pak Ne Mubarak Naam Upar Allah Meri Salwat. મોમિનો, હજારો અને લાખો શુક્રાના છે વીર સદરદીન મા બાપના, વીર સમસ મા બાપના, વીર હસન કબીરદીન મા બાપના. ખરેખર મોમિનો, આ મહાન વીરોએ પોતાની આખી જિંદગી અમારા ખાતર કહીએ તો ચાલે, અમારા વડવાઓના ખાતર, પૂરા મુરીદોના ખાતર પોતાની ઇબાદત, પોતાની તસ્બીહ, પોતાની ગિરિયાઝારી, મૌલા પ્રત્યેના પોતાના ઇશ્કની કિંમત, એ બધું અમારા ઉપર નિછાવર કરી દીધું. અમે ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ એમ જો કહેતા હોય તો એના ખરાબ પ્રતાપ એ મહાન વીરોના છે. એવી એવી ચીજો ઇમામ પાસેથી માંગી, એવી એવી ચીજો માંગી કે જે બીજા કોઈને નસીબ ન થઈ શકી, જે પયગંબરને ન મળી શકી એવી ચીજો હતી એ અમને મળે છે. તમને તાજુબ થશે, આપણે વાયસ કરશું. દોઢ કલાકનો બહુ જ પાક્કો ટાઈમ છે મમ્મીનો, એટલે આડો અવરો હલી શકું એમ નથી. કારણ કે મને એમ કહેવામાં આવ્યું છે કે 11 વાગે હાલ પાછો દેવાનો છે, 11:30 વાગે, 11:30, એટલે સવાઈ જયારે બંધ કરું તો જ કામ થઈ શકશે. એટલે આપણે તો દખલગીરી કરી જ ન શકીએ હવે. પણ ખરેખર મમ્મીનો, એ ફીરોના સ્થાન યાદ કરીએ છીએ તો માથું ઝુકતું જ જાય છે. જોકે ઝુકાવીએ જ છીએ માથું, ભણે પીર સદરદીન હોય કે ભણે પીર સમસ હોય કે હસન કબીરદીન મા બાપનું નામ આવતું હોય, માથું તો ઝૂકે જ છે અમારું. અને ઇન્શાઅલ્લાહ કયામત સુધી ઝૂકતું રહેશે, જ્યાં સુધી દુનિયા ચાલુ રહેશે. અને ઇસ્માઇલીઓ દુનિયામાં રહેવાના જ છે, અમારી ઓલાદોમાંથી હશે, જનરેશન ટુ જનરેશન પીરોના નામ ઉપર ગરદન ઝૂકશે. કામ જ એવું કરી ગયા છે. પયગંબરોને જે ચીજ નસીબ નથી રહે, તમે માનો છો પયગંબર કોને કહેવાય? ખુદાનો ખાસ બંદો હોય ને, જેના પર ખુદાની લાગણી હોય, ખુદાનો પ્યાર હોય, જેને ખુદા ચાહતો હોય, જેને માનવંત કરવા માંગતો હોય, જેના ઉપર વહી મોકલતો હોય, જેના સાથે વાતો કરતો હોય, એવા પયગંબરોને બી જે ચીજ નથી મળી એ ઇસ્માઇલીઓને મળી છે. આજે હું તમને બતાવીશ થોડીક વારમાં. અને એ મહાન ચીજ જે અમારા દિનમાં છે એ હું તમને કહી દઉં મમ્મીનો. એવી તો ઘણી ચીજો છે, પણ આજનો જે વિષય છે એવી જ મહાન ચીજોમાંની એક અમારી નાંદી છે, જેને અમે મહેમાની કહીએ છીએ. અમને એક બિલકુલ સાધારણ બાબત લાગે છે કે ઘરે પકાવ્યું યા ન બી પકાવ્યું હોય, બજારમાંથી કોઈ ચીજ ખરીદ કરી અને પાટ માથે મૂકી દીધી લાવીને અમે સમજ્યા નાંદી છે. ભલે અમે એટલો વિચાર કર્યો બી હોય કે ન કર્યો હોય કે આની પછવાડીનું મહત્વ કેટલું છે. દિંદારો બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે, જે લોકો નથી સમજતા ને. ઘણા લોકો છે ઇસ્માઇલી સમાજની અંદર જે આ ચીજને જાણતા નથી કે આ શું છે, આનું મહત્વ શું છે, સિગ્નિફિકન્સ શું છે. એ લોકો શું કહે છે? એ લોકો કહે છે નાંદી કોઈ ઇસ્લામી ક્રિયા નથી. સારા સારા માણસોના મોઢામાંથી અમે સાંભળીએ ને મમ્મીનો, ત્યારે એમ થાય કે આવા માણસો બી ઇસ્માઇલી જશે ને, નાંદીને બંધ કરવામાં આવશે. ઘણા લોકો અફવાઓ ઉડાડતા હોય, પાકિસ્તાનમાં નાંદી બંધ થઈ ગઈ, કોઈ કહે છે બર્માં બંધ થઈ ગઈ છે, નાંદી હરવે હરવે ઇમામ બંધ કરી દેવાનો છે. નાંદી એવી કોઈ મહત્વની ક્રિયા નથી, બહુ જૂના જમાનાનો રિવાજ છે. ઇસ્લામથી એને કાંઈ લાગતું વળગતું નથી. આવી આવી વાતો અમે ઘણી સાંભળી છે, અમે બી ખુદાના કરીને સાંભળી બી હોય. જે લોકો એમ કહે છે ને કે આના ઇસ્લામથી આનો કોઈ સંબંધ નથી, દુનિયાના દરેક મઝહબથી નાંદીનો સંબંધ છે, દુનિયાના દરેક પૈગંબરથી નાંદીનો સંબંધ છે, ઇસ્લામ ધર્મથી નાંદીનો સંબંધ છે. જે ઇસ્લામની વાતો કરી રહ્યા છે ને માણસો, એ ઇસ્લામની અમે બી વાતો જાણીએ છીએ, એની અંદર બી નાંદી છે, બહુ સરસ રીતે છે. અમે જાણીએ છીએ નબી મોહમ્મદના જમાનામાં બી નાંદીઓ થયેલી છે, પૂરી વિગત ખબર છે અમને, એની પોતાની પુસ્તકોમાંથી ખબર છે અને એના પોતાના શબ્દોમાં અમે સંભળાવી શકીએ છીએ. પરંતુ દીનદારો જે નથી જાણતા, એ લોકોમાં એક જાતનો ઉશ્કેરાટ છે. ઈમાનદાર છે એ તો છે જ, મોમન છે નથી એમ નહીં, મોમન ઘણા છે. મૌલાનો માલ એટલે કાઢી જ નાખે મોમીનો, અને ઈશ્કથી લાવતા હોય છે, પ્યારથી લાવતા હોય છે, આવી વાતોમાં માનતા જ નથી કે આ લોકો શું વાતો કરે છે. મારા જેવા અધૂરા હોય ને, એક પગાની કરો, એક પગાની કરો, ઇમામમાં થોડુંક માનતો હોય, કુરાનમાં થોડુંક માનતો હોય, એને એમ થતું હોય છે કે આ બધું ખોટું છે, આ 150-200 વર્ષ પહેલા પીરોએ ગોતી દીધું છે, આ પાછળથી આપણા ધર્મમાં આવ્યું છે, અસલ ઇસ્લામ ત્યાંનો કઈ સંબંધ નથી. અને એવી રીતે એક એક ક્રિયાઓની મહત્વતા ઘટાડતા જાય છે. કારણ કે જાહેર રીતે અમે એક મસ્જિદમાં જઈને એક જમાતખાનામાં આવીએ, કોઈ પણ માણસ કહી શકશે કે નહીં, કોઈ પણ મસ્જિદમાં નાંદી નથી થઈ, કોઈ પણ મસ્જિદમાં નાંદી નથી થઈ, એટલે કહી શકે નાંદીની ક્રિયા ઇસ્લામમાં નથી. પણ મસ્જિદમાં નાંદી થાય તો જ ઇસ્લામમાં છે સમજવાનું. મમ્મીનો હું તમને નાંદીના દાખલાઓ એ લોકોની પુસ્તકથી વેતન આપું, તમે વિચાર તો કરો. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ 13 વર્ષ સુધી મક્કાની અંદર, કે જ્યાં આપનો જન્મ થયો હતો, 13 વર્ષ સુધી પૈગંબરી કરી. 13 વર્ષ સુધી એટલા બધા સતાવવામાં આવ્યા હતા આપને, કે છેવટે ખુદાએ હુકમ કર્યો કે મોહમ્મદ મક્કાથી બહાર હિજરત કર અને મદીના તરફ જા. એટલા બધા કઠણ સંજોગો હતા, તમે સાંભળ્યું હશે, લોકો અલ્લાહના રસૂલની જાનના દુશ્મન હતા. એવો ઈરાદો હતો કે નબી મોહમ્મદ જો હાથમાં આવે તો ગરદન કાપી નાખી. અરે કાફરો ખુલ્લી તલવારે ફરતા હતા, એમાં અબુ લહબ હતા, અબુ સુફિયાન હતો, અબુ જહલ હતો, આ બધા કાફરોના સરદારો હતા અને થાકી ગયા હતા. સમજાવી સમજાવીને 13 વર્ષ સુધી પૈગંબરને તકલીફ આપવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, અને હવે નક્કી કર્યું કે હવે હાથમાં આવે એટલે કાપી નાખી. ખુદાએ નબી મોહમ્મદને ચેતવી દીધા. મૌલા અલીને રાતોરાત પોતાના બિછાના પર સુડાવી અલ્લાહના રસૂલ પાછલા દરવાજેથી રવાના થઈ ગયા, મતલબ કે અંધારાનો લાભ લઈ રવાના થઈ ગયા. મૌલા અલી બિછાના પર સૂતા છે, કાફરોને એમ કે નબી સૂતા છે, બધું શાંત વાતાવરણ થાય, મોડી રાત થાય તો આપણે જાશું અને એના ટુકડા કરી નાખું. પૈગંબર મોહમ્મદની સાથે અબુ બકર સિદ્દીક હતા, જે પાછળથી ઇસ્લામના પહેલા ખલીફા બન્યા, સુનીઓએ એઓને ખલીફા માન્યા. અબુ બકર ને અલ્લાહના રસૂલે કીધેલું કે સવારીનો ઇંતજામ કરવું પડશે અબુ બકર, અને સફર મદીનાનું છે, 450 મીલ નો ડિસ્ટન્સ છે. જાનવરો ઉપર સફર કરવું હોય તો દિવસો નીકળી જાય છે, 14 દી 15 દી 13 દી 18 દી સફર ઉપર આધાર રાખે છે. થોડી સામગ્રી બી સાથે રાખજે. અલ્લાહના રસૂલે અબા બકરને કીધેલું. અબા બકર ઘરમાં, અબા બકરનો બાપ બી હતો ખાફા, પણ ઈમાન નહોતો લાવ્યો, આંધળો હતો બે આંખે, ને જે મૂડી હતી ને એના જમાનામાં જમા કરેલી એના હિસ્સાની એને થેલીમાં બાંધીને રાખી. એ રોજ સવારે ઉઠતો ને એને થેલીને હાથ લગાડતો, કોઈ કાઢી તો નથી લીધા ને, તો થેલીનો વાલ્યુમ ઓછો દેખાય ને. એ સાંજે પાછો સુવા જાય તો થેલીને હાથ લગાડતો જાય કે ઘરમાંથી કાઢી તો નથી લેતું ને. ઈમાન નહોતું ને મમ્મીનું, કાફા નામ હતું એનું, મોટો બુઝુર્ગ હતો પણ કાફરોમાંથી એક હતો. અબુ બકરની દીકરી હતી જેનું નામ હતું ઉસ્મા. અબુ બકરની ઘરવાળી હતી ને એ ઈમાન નહોતી લાવી, બાપ બી નહોતો લાવ્યો ને એની વહુ બી નહોતી લાવી. અબુ બકરે એને તલાક આપી દીધી હતી છૂટાછેડા, કે કાફર સાથે હું કેમ ગુજારો કરી શકું. હવે જે બી કારણ હોય જમાનાનું, ઘરમાં દીકરી હતી, અબુ બકર પોતે હતો અને અબુ બકરના બાપા હતા, દાદો પોતરી ને છોકરો. અને દીનારો અબુ બકર તો જતી વખતે કહે છે પોતાની દીકરી ઉસ્માને કે બેટા અમે તો જાય છીએ, અને રાતોરાત સવારીનો બંદોબસ્ત થઈ શકે એમ નથી, અને સવારી ઉપર જાશું તો કાફરો આખા મક્કામાં ફરી રહ્યા છે. ઘરેથી જો ઊંટ ઉપર સવાર થઈને જતું ને તો કાફરો પૈગંબરને પકડી લેવાના છે. અમારે છુપાતા છુપાતા જવું છે. ઉકરાટ ઘણો વધી ગયો છે બેટી. અલ્લાહના રસૂલનું કહેવું છે, ક્યાંયથી 3 મિલના આસપાસમાં સુર નામનો ગાર છે, કેવું ગુફા છે, એની અંદર અમે જઈને આરામ કરશું. અને સંજોગો સારા દેખાશે અને દુશ્મનોની અવર જવર ઓછી થશે અને એ લોકો થાકેલા દેખાશે, એવા સમયે સવારીનો બંદોબસ્ત કરી અને રવાના થઈ જશું મદીના તરફ. હમણાં તો 3 મિલ દૂર એ ગારમાં પના લેવાની છે. હકીકત જિંદા રહો. રાતોરાત પગે ચાલીને નીકળી જવા બકર કે છે, બેટી પૈસા તો અટાણે મારી પાસે છે નહીં, કે જવું છે, જલ્દીમાં છું, તો તારી પાસે કઈ છે? તો કે દાદાની થેલી છે, તો કે વાત આપી દેખીએ. તૈયાર થેલી હતી, લઈ લીધી. આ રવાના તો થઈ ગયા. કાફરો ગોતા ગોતા આવ્યા મૌલા મુર્તઝાલી પાસે, પૈગંબરના ઘરમાં. મૌલા અલી ઉઠ્યા તો એકદમ ગુસ્સામાં આવ્યા કે મોહમ્મદ તો વયા ગયા છે. મૌલા અલી સાથે વાતોચીત તો થઈ, આપણે ડિટેલમાં જવું નથી. પછી આવ્યા આબા બકરના ઘરે, એને ખબર હતી કે આ બેનો સાથી છે. છોકરીએ દરવાજો ખોલ્યો, જેમ આવે એમ બોલ્યા, તારો બાપ ક્યાં ગયો છે? થપ્પડ બી મારી અબુ જહલ કાફરે, ક્યાં છે તારો બાપ? બોલ, કે શું કહીને ગયો છે? કેટલા પૈસા લઈને ગયો છે? ક્યાં રસ્તેથી ગયો છે? ક્યાં રહેવાનું કીધું છે? બધી વિગત મારે છે. ઘરમાં આંધ્રો દાદો છે કે જે આના સપોર્ટમાં ના આવી શકે. ના કાફરો હતા, ડોલી એક છોકરી હતી. જો ઈમાન કાચું હોય ને, ઈમાનદાર હતી. ઈમાન કાચું હોય તો એ કહી દે કે આવશે મને મારવા. કાફરોના હાથમાં ખુલ્લી તલવાર હતી અને ખૂનના પ્યાસા હતા નબી મોહમ્મદના, અને જે એને બચાવે એના બી ખૂનના પ્યાસા. જેમ તેમ કરીને કાફરોને રવાના તો કર્યા. ઘર જોઈ લ્યો કે કઈ નથી, મને ખબર નથી કે બાપ ગયો છે, પણ મને કઈ નથી ગયો. તમે જે કરવું એ કરો. કે કાફરો ગુસ્સામાં ને ગુસ્સામાં નીકળી તો ગયા. એક આખો દિવસ થઈ ગયો. આ છોકરી વિચાર કરે છે, અલ્લાહના રસૂલ રાતના ગયા છે, સવાર થઈ, બપોર થયું, ખાધું નહીં હોય કઈ. સરકાર નબી મોહમ્મદ ભૂખ્યા હશે, કારણ કે રાતોરાત નીકળ્યા, કોઈ તૈયારી નહોતી. જો રસૂલુલ્લાહ ભૂખ્યા હોય તો મારે ખાવાની શું જરૂર છે? સવારે એમનો દાદો પૂછે છે, અબુ બકર વયો ગયો ને? તો કે હા. રાતના વયો ગયો? નહીં. તો કે રાતના વયો ગયો. મેં ઓલા કાફરોની વાતો સાંભળીને એમાં મને અંદાજો થઈ ગયો હતો કે વયો ગયો છે. કે પૈસા વૈસા લઈ ગયો છે? કાંઈ ખબર નથી મને, મારા પૈસા ક્યાં છે? કે એ ટાઈમે કપડાની થેલી તૈયાર કરી, હશે તો લઈ, એમાં કાંકરા પથરા ભરી અને બંધ કરી મોઢું ને કહેજો આ તારી થેલી, આ તાકી લઈ ગઈ. એને થયું કે નહીં, વોલ્યુમ બરાબર છે, કરેક્ટ. આ ખોટા લોકો, દુનિયાની માયા ખોટી, પણ આ લોકોને ઈમાન ન હોય ને એવી રીતનું ઉમેરું. અને પછી એક દાદાને એમાં ઘરમાં સમજાવી રહી છે, આ તરફથી એને ફિકર છે, અલ્લાહનો રસૂલ તો ભૂખ્યો હશે, એના મહેમાનીનું શું, એ ખાશે શું? એને ખાવાનું તૈયાર કર્યું, જાણે કેમ ઘરમાં કોઈ મહેમાન હોય. સારી ચીજો પકાવી, પકાવ્યા પછી એને નક્કી કર્યું કે રાતના ભાગમાં આ ચીજ લઈ ગુંડાઓ ને ડાકુઓથી બચતી બચતી 3 મિલનો પંથ નાના નાના જાળવાઓમાં ને ગલીઓમાંથી 6 મિલ બી થાય તો વાંધો નહીં, પણ આ લઈ અને અલ્લાહના રસૂલ પાસે જઈ અને કહીશ કે અલ્લાહના રસૂલ, આ ભૂખ્યા છો, આ મહેમાનીનો સ્વીકાર કરો. હદીસની કિતાબમાં છે, બુખારીમાં, મુસ્લિમમાં, ઇસ્લામ કી બહાદુર બેટિયા, એ લોકોએ જે પુસ્તકો લખી છે એની કિતાબમાંથી તમને કહી રહ્યો છું. અને મમ્મીનો એને રાતનો લાભ લીધો, અંધારાનો તૈયાર કર્યું હતું, પકાવવાનું બધું કપડામાં બાંધ્યું, ટિફિન નહીં, એ બાંધી કરી અને નીકળી ગઈ. છુપાતી છુપાતી જવું હતું કે દુશ્મનો પીછો કરીને રસુલ્લાહ સુધી ન પહોંચે. એક દાસ્તી હતી, એક ડર હતો કે કદાચ કોઈ ફોલો કરશે અને ત્યાં સુધી પહોંચશે તો 2-3 હજાર માણસો જમા થઈ જાય ગારની પાસે અને રસૂલુલ્લાહ એકલા હોય, કેમ મુકાબિલો થશે? અબુ બકર શું કરી લેવાના? છુપાતી છુપાતી ને યાદ કરતી કરતી પૈગંબરને ને તસ્બી કાઢતી કાઢતી એ જાળોમાંથી ને અહીંથી ને વાતી ને ગલીઓમાંથી અને એવા ઉબળ ખાબળ રસ્તાઓમાંથી કે પગમાં લાગે તો વાંધો નહીં, માર લાગે તો વાંધો નહીં, ખાડામાં પડી જાય તો વાંધો નહીં, ગમે તે થાય, મકસદ એક જ કે મહેમાની લઈને જાઉં છું અને અલ્લાહના રસૂલને પેશ કરવી છે. ગારના દરવાજા ઉપર આવી જ્યાંથી અંદર ઇન્ટર થવાનું હતું, પગોની ચાપનો અવાજ આવે નહી. અબુ બકર અને અલ્લાહના રસૂલ અવાજો સાંભળી રહ્યા હતા કે કાફરો આવે તો એક પણ અવાજ ન થાય અને ખોણામાં છુપાઈને ઉભા રહે કે કાફરો બહારથી જોઈને વયા જાય, એવું વાતાવરણ હતું. અવાજ આવે એટલે તરત આ લોકો ચેતી જતા કે દુશ્મનો આવી રહ્યા છે. અવાજ આવે પગની ચાપનો, આની પગની ચાપોની અવાજ આવીને અબુ બકરે કીધું હરવેથી અલ્લાહના રસૂલ કોઈ છે ઉપર? રસૂલ કે છે અબુ બકર તું આવી જઈ, હું જોઉં છું કોણ છે, કે હું જરા જોઉં છું એ તરફ જઈને. અલ્લાહના રસૂલને નુરાની રીતે કદાચ ખબર પડી હોય, અબગારના મોઢા સુધી આવ્યા. અરે આ તો ઉસ્મા છે, કે ઉસ્મા શા માટે આવી છો? કે અલ્લાહના રસૂલ આપ ભૂખ્યા છો ને, આપના માટે ખાવાનું લાવી છો, અંદર આવી જા. કે અંદર આવી જા, કોઈ જોઈ જશે તને, અંદર આવી જા જલ્દીથી. અંદર બોલાવ્યા, બાબા કે તારી દીકરી જો કે રસૂલના માટે ખાવાનું લાવી છે. શાબાશ, કે અમને બહુ ભૂખ લાગી હતી, સવારના ભૂખ્યા હતા. અબુ બકર બી ઘરેથી નીકળો તો કઈ લઈ નતો નીકળો, કે અને હું બી એવી રીતે નીકળો તો રાતો રાત, કે એવું કઈ હતું બી નહીં ઘરમાં એ ટાઈમે. ગરીબી હતી ને મમ્મી નો, પૈગમ્બરના ઘરમાં ફાંખા રહેતા હતા, રણ બી ખાવાનું ન હોય. અલ્લાહના રસૂલ કે આપ માટે લાવી છું, રાખી આપ ખાવ. પીરસ્યો અલ્લાહના રસૂલ ને એના બાપ ને બેસાડ્યો, ખાવ બે જણા બલીને. પૈગમ્બર કે છે કે ઉસમાં તું બી ભેરી બેસી જા ખાવા માટે, તું બી મારા ભેરી બેસ. કે અલ્લાહના રસૂલ મેં ખાઈ લીધું છે, કે ફક્ત આપ હાલાકે નતું ખાતું પણ રસૂલને જમાડીને જમવું હતું, ઇમામને ખવડાવીને ખાઈ, સાચા મોમનની નિશાની છે. મેં ખાઈ લીધું છે, કે આપ ખાવ, કે બસ આપ ખાવ એટલે ખામ લઈને વહી જઈશ. કે અલ્લાહના રસૂલ ખાવા બેઠા, વખાણ કરતા જાય છે ને ખાતા જાય છે. ખાધા પછી બર્તનો લીધા ને કે અલ્લાહના રસૂલ હું જાઉં છું, આપ દુઆ કરો કે હું સહી સલામત ઘરે પહોંચી જાઉં. પૈગમ્બરે દુઆ આપી, ગામના દરવાજા સુધી આવીને કે અલ્લાહના રસૂલ કાલે બી આપના માટે હું મહેમાની લાવીશ, આપ સ્વીકાર કરશો નહીં. કોઈ ઇસ્લામી કિતાબમાં નથી લખ્યું મમીનું કે પૈગમ્બરે કીધું હોય કે ઉસમાં હું બે દિવસ ભૂખ્યો રહી શકીશ, એટલી તકલીફ લઈ અને નાની ન લાવ. કોઈ ઇસ્લામી કિતાબમાં નથી લખ્યું, અમે તો વાંચ્યું મમીનું. અલ્લાહનો રસૂલ એમ તો કહી શકતો હતો કે સંજોગો સારા નથી બેટી, દુશ્મનો ચારે તરફ ફરી રહ્યા છે, મોહમ્મદની જાનના દુશ્મન છે, અને એવા વખતે જો તું લાવીશ ને કોઈ જોઈ જશે, હાલત ઘણી ખરાબ થઈ જશે, બે દિવસ મોહમ્મદ ભૂખો રહેશે તો કઈ નથી ખાવાનું. આના અરમાન હતા, આંખમાં આંસુ હતા, પ્યાર હતો, મોહબ્બત હતી. અલ્લાહના રસૂલ કાલે બી લાવીશ, આપ દુઆ કરો કે હું સહી સલામત પાછી પહોંચી જાઉં આપની પાસે. પૈગમ્બર દુઆ આપે છે ને, એમ નથી કેતો કે નહીં લાવું. ત્રણ દિવસ સુધી હું તમને વાંચ્યું હતું ચોપડીઓ પર આમ કરીશ, ત્રણ દિવસ સુધી એ સૂરની ગુફામાં નાની ગઈ છે, મહેમાની ગઈ છે, અને રસૂલુલ્લાહ ખાવા બેઠા છે અને ખાધા પછી એને દુઆઓ આપી છે. છેલ્લા દિવસે 1,24,000 પૈગમ્બરનો સરદાર કહે છે ઉસમાન હવે તારી ડ્યુટી ખલાસ થઈ ગઈ, મોહમ્મદ આજ રાતના રવાના થઈ જવાનું, મોડી રાતના મદીના તરફ. અને જો તારો બાપ તો ઈમાન નથી લાવ્યો, દાદો તો ઈમાન નથી લાવ્યો, અને ઘરમાં તું એકલી છો, કદાચ કાફરો તને હેરાન કરશે, તો શું કરીશ? અલ્લાહનો રસૂલ પૂછે છે, શું કરીશ? યા અલ્લાહના રસૂલ, હું બી હિજરત કરી અને ચાલીને મક્કાથી મદીના પહોંચે, અને એવી રીતે કે કોઈને ખબર નહીં પડે. આપ દુઆ કરો કે હું આ કાફરોથી બચીને ત્યાં સુધી આવી શકું. છેલ્લી ઘડી 1,24,000 પૈગમ્બર નો સરદાર કે છે કે ઉસમાન, મોહમ્મદ ઉપર તારો મોટો અહેસાન થયો છે, ત્રણ દિવસ સુધી તકલીફો ઉપાડી અને જે મહેમાની ભેટ કરી છે મોહમ્મદ એને કોઈ દિવસ ભૂલશે નહીં. તે મોટો અહેસાન કર્યો છે અલ્લાહના રસૂલ ઉપર, અને હું દુઆ કરું છું કે તારી હિજરત કામયાબ થશે, એટલે કે તું ચાલીને 400 મીલ નો ડિસ્ટન્સ કાપીને મદીના પહોંચી જાય. અગર જો તને એવી કોઈ તકલીફ જણાય ને તો મોહમ્મદ ને યાદ કરજે, મોહમ્મદ ને યાદ કરજે, મોહમ્મદ ની દુઆ તારી સાથે છે, તારી સાથે. અને દીદાર, આ છોકરીના લગ્ન બી નબી મોહમ્મદે કર્યા હતા. ઉસમા કે હું તારા લગ્ન કરાવીશ, આ એક બાપ તરીકે તારા લગ્ન કરાવીશ.
ફાતિમા ના લગ્ન જે હું કરીશ ને એમ તારા લગ્ન કરાવી. કેટલો બધો પ્યાર આવી ગયો કા તો કે પોતાના ગૃહની પિતા માટે પોતે ભૂખી રહીને ખાવાનું લઈ જતી હતી. ઇસ્લામિક કિતાબોમાં લખેલું છે પ્યારનો આ એક તરીકો છે ભૂમિનો. કોઈ મોટા માણસ થી કામ લેવું હોય, દુનિયાનું દસ્તુર તો જુઓ, તમે કોઈ મોટા માણસને $10-15 ની રૂશ્વત આપવા જશો તો તમારું કામ બગડી જશે, ને કદાચ વેસ્ટર્ન કન્ટ્રી જેવા દેશોમાં તો જેલમાં ઠોકી દે રૂશ્વત દેવા જાવ તો. પણ મમ્મીનો કોઈને ખાવાનું પેશ કરો યા કોઈને દાવત ઉપર બોલાવો યા કોઈની મિજબાની કરો, એમાં સૈકડો કામ કાઢી શકે, એમાં ઘણા કામ નીકળી જાય ને તમારા સંબંધી બની જાય. કાં તો કે ફલાણા પ્રેસિડેન્ટ કે ફલાણા પ્રાઇમ મિનિસ્ટર ને બોલાવ્યા હતા ફલાણી ખોજાકો મેં, અને આ પ્રમાણેની ફર્સ્ટ ક્લાસ મહેમાન નવાજી કરી, બહુ માનપાન આપ્યું, સારું સારું મહેમાનીમાં ખવડાવ્યું, અને એવા ગાળા સંબંધ બની ગયા કે હવે જે ચાહે એ થઈ શકે છે. આ એક તરીકો છે દોસ્તી કરવાનો, આ એક તરીકો છે મોહબ્બત વધારવાનો, આ એક તરીકો છે કે મોટી જે શખ્સિયત હોય એને આપણો બનાવવાનો. કોઈ રાજા મહારાજાને આપણો બનાવવો હોય તો $5-10 કે $2-5,000 થી નહીં બનાવી શકો તમે, કારણ કે મોહતાજ નથી હોતા રાજા રજવાડા. એને આપણા બનાવવા હોય તો એને ખાવા પીવાની દાવત હોય છે ને એનાથી આપણા બનાવાય, અને પછી આપણે એનાથી જે કામ કરવું હોય એ લઈ શકીએ. નબીને પોતાનો બનાવવો તો ઉસ્માને 3 દી ખવડાવ્યું, ઇમામને પોતાનો બનાવવો છે જિંદગી આખી ખવડાવો, ઇમામ તમારો થશે. તમે તો ઇમામના છો જ, ઇમામ બી તમારો. અને સામે આવીને કહે છે સદરદીનના દિમાગમાં વાત આવી કે આ ચીજ એક જ છે કે મુરીદોને ન્યાલ કરી દેવાની, કે હંમેશના માટે ઇમામ એનો રહે, અને એના માટે જરૂરી છે કે ઇટલા જો બેમાની પેશ કરે ને ઇમામ ખાય, ઇમામ એનો સ્વીકાર કરે, જેમ નબી મોહમ્મદે ઉસ્માની બેમાનીનો સ્વીકાર કર્યો હતો. લગ્ન બી પોતે કર્યા, અને વાંચો મમ્મીનો ચોપડીમાં, ગરીબ હતો ધણી, ગરીબી તો ઇસ્લામ બધામાં હતી માણસોમાં. છાણા વીણવા જાય, લાકડા લેવા જાય જંગલ માંથી, પોતે જ જાય, ઘરમાં નોકર ક્યાંથી મળે ખાવાનું હોય ને, લાકડા જંગલ માંથી લાવે ઉપાડીને ભારો, અને લાકડા જલાવીને પકાવે, ગેસ નતા જમાનામાં, આવી રીતે બધું થતું હતું. તે ઉપાડીને આવે ને મમ્મી, એટલે દૂરથી બોજો ઉપડે બી નહીં બાઈ માણસ થી. ઘણી વખત એક વખત નબી રસૂલે જોયું કે ઉસ્માના માથા ઉપર લાકડાનો ભારો છે, મોટો જબરદસ્ત ભારો, કે નાનો ભારો લે તો 2-3 ચક્કર કરવી પડે, મોટો ભારો છે, હાંપી રહી છે, નથી પહોંચી શકતી. અલ્લાહનો રસૂલ ઊંટ ઉપર હતો, ઊંટને બેસાડી દીધો બાજુમાં આવીને, ઊંટમાં આટલો મોટો ભારો લીધો છે કે મોહમ્મદને કીધું હોત તો મોહમ્મદ બી તારી સાથે આવશે સપોર્ટ કરવામાં, ચાલ મારા ઊંટ ઉપર રાખી દે અને તું બી બેસી જા, કે મોહમ્મદ તને ઘર સુધી પહોંચાડી દેશે. ક્યાંથી આ હમદર્દી પેદા થઈ? કા મદીનામાં બીજી બાજુ નહોતી, એક જ ઉસ્મા ઉપર છાપ મારેલી હતી, પણ મોહમ્મદને યાદ હતું કે કપરા સંજોગોમાં બી મહેમાની પેશ કરવા વાળી આ એક ભાઈ હતી. મક્કાના જે લોકો ઈમાન લાવ્યા હતા ને, આ એક ભાઈ એવી હતી કે તકલીફો સહન કરીને બી મારા માટે મહેમાની લાવતી હતી, અને એના અવેજમાં અલ્લાહનો રસૂલ એનો પોતાનો થઈ ગયો હતો. આ હું તમને બતાવું છું ઇમામને પોતાનું બનાવવાનું, કે લગ્ન કરવાની જવાબદારી બી રસૂલે સંભાળી હતી, કે હું તારા લગ્ન કરાવી દઈશ, અને તકલીફની જિમ્મેદારી બી અલ્લાહના રસૂલે સંભાળી હતી. અને એક દિવસ એ જ છોકરી ને લગ્ન થઈ ગયા હતા, મોટી બાઈ થઈ ગઈ હતી, અલ્લાહના રસૂલ પાસે આવીને કહે છે, અલ્લાહના રસૂલ આજે ઉમેદ લઈને આવી છું. શું ઉમેદ છે? કે મારી માં આવી છે, કે મારી માં જેને મને જન્મ આપ્યો હતો, મારા બાપા એને તલાક આપી દીધી હતી, પણ હજી સુધી ઈમાન નથી લાવી છે, અને મારા ઘરે આવીને બેઠી છે ને કે છે મને ખાવા દે, હું બહુ ભૂખી થઈ છું. અલ્લાહના રસૂલ, મેં એને ઘરમાં બેસાડી અને આપને પૂછવા માટે આવી છું કે હું મારી માને ખાવાનું દઈ શકું છું, કારણ કે કાલે તમે કહીશો કે ઉસ્માન તે કાફરને ખાવાનું ખવડાવ્યું, હવે તારા ઘરની મહેમાની હું નહીં સ્વીકાર કરું છું, મને તકલીફ થશે. અલ્લાહના રસૂલ, આપના માટે હું મારી માને કાઢી મૂકવા બી તૈયાર છું, અને જો આપ રજા આપો તો એની હું સેવા કરીશ. આ ઈમાનની દલીલ છે મમીનો, આ કે એક ઈમાનદાર માણસ કેટલી હદ સુધી આગળ વધી શકે છે. હું તો તમને આ બતાવું છું તો આ એક જ દ્રષ્ટાંત નહીં, તાનામાં ઇસ્લામનું નામ તમે સાંભળ્યું હશે. 14 દિવસ પછી અલ્લાહનો રસૂલ જયારે કુબા નામની જગ્યાએ પહોંચ્યા, પાછળથી મૌલા મુર્તઝાલી બી પગે ચાલીને કુબા પહોંચ્યા, અને પછી નક્કી કર્યું કે હવે આપણે મદીના જવું છે. 3 જ મેલ નો ડિસ્ટન્સ કુબાથી મદીનાનો. ઊંટો ઉપર સવારી કરી અલ્લાહના રસૂલ આગળ મદીનામાં બધાને ખબર પડી ગઈ કુબામાં આવેલા છે અને આવવાના છે અલ્લાહના રસૂલ. જેટલા બી મદીનાના મુસલમાનો હતા અને જેટલા બી મક્કાથી હિજરત કરીને મદીના અગાઉ વયા ગયા હતા એ બધાએ લાઈન લગાવી હતી મોબીનું. હું સાનામાં ઇસ્લામના શબ્દોમાં કહીશ, બીજી કોઈ ચોપડીમાં નહીં. સાનામાં ઇસ્લામની હિન્દુસ્તાન, પાકિસ્તાન અને અરબ કન્ટ્રીઝના અને ઈરાનના જેટલા બી આલિમો છે એ લોકોએ સર્ટિફાઈડ કર્યું છે કે જે કંઈ પણ લખાણું છે ઇતિહાસના હિસાબે લખાણું છે અને એકેય અક્ષર આગળ પાછળ નથી. એને પોતાના પ્રિફેસમાં ખુલાસા લખ્યા છે અને સર્ટિફિકેટ દેવાવાળા આલિમોના નામ લખ્યા છે. હાફિઝ જાલંધરી જેને શાહનામા ઇસ્લામના બે ભાગ બહાર પાડ્યા કવિતાની અંદર, પૈગંબર મદીનાના દરવાજામાં દાખલ થઈ રહ્યા છે તો બંને તરફ માણસો ઉભા છે, એક તરફ ભાઈઓ એક તરફ બાઈઓ અને સામે નાના નાના બચ્ચાઓની લાઈન લાગી છે. જેટલા બી હતા 300-350 મુસ્લિમો ગમે તે હોય એની લાઈન લાગી હતી, ઉભા હતા બધા. અને હકીકતે દીદારો અલ્લાહના રસૂલ આવ્યા, ઊંટ ઉપર સવાર છે, ઊંટ નહીં પણ ઊંટડી મૌનસ સ્ત્રીલિંગમાં, એને નાખા કહે છે અરબીની અંદર. પહેલે દાખલ થઈ ઊંટડી આપણી અંદર, બધા મુસલમાનોની ગરદનો ઝૂકી ગઈ હતી અને એક એકની આંખમાં આંસુ હતા. આંસુ તો હોય જ, નૂરના દીદાર થઈ ગયા હતા. પાછળ મૌલાના અલી બી હતા, પણ એના સિવાય તમે નહીં સાંભળ્યું હોય કે હરેકના દિલમાં તમન્ના હતી, હરેકના દિલમાં. અને લોકોએ તસબીહો કરી હતી અગાઉથી. 14 દિવસ સુધી અલ્લાહનો રસૂલ કુબામાં હતો મદીનાથી 3 મીલ છેટે, અને 14 દિવસ સુધી તસબીહો નીકળી હતી કે અલ્લાહનો રસૂલ મારા ઘરે આવે અને મારી મહેમાની ખાય, યા મને ઓર્ડર કરે કે હું અહીં બેઠો છું, ખાવાનું લાવ મારા માટે. હરેકના દિલમાં તમન્ના. હું તમને શાહનામા ઇસ્લામથી કહીને સંભળાવીશ, આપણા તરફથી કઈ નહીં કહું. તસબીઓ નીકળી હતી ને લાઈન થી ઉભા હતા માતા અને પિતાઓ બધા, અને બચ્ચાઓને કીધું કે અમે ગુનેગાર છીએ બેટા, અમે ગુનેગાર છીએ ને અમારી દુઆ કદાચ નહીં પહોંચતી હોય ખુદા તાલાના દરબારમાં. તમે તમારી માસૂમ ભાષામાં માંગો કે અલ્લાહના રસૂલ મૌલાના અલી અમારા ઘરે જમવા માટે આવજો, એ અમને ઓર્ડર આપજો. અમારા ઘર નાના છે, તમારા લાયક નથી, અમે તમને મહેમાની લાવીને પેશ કરશું. છોકરાઓ રોતા રોતા માંગી રહ્યા હતા અને રસૂલુલ્લાહ દાખલ થયા. સાંભળજો, શાહનામા ઇસ્લામમાંથી 5-6 સેર તમને કહું છું. લગભગ 800 પાનાનું શાહનામા ઇસ્લામ છે, બે ભાગમાં, 8 કડી યા 7 કડી તમને કહું એની. રસૂલુલ્લાહ સલામન તારકા લેતે હુએ ગુજરે, જુબાન સે ખૈર વ બરકત કી દુઆ દેતે હુએ ગુજરે. અંતાર એટલે મદીનામાં જે રહેતા હતા એ અંતાર કહેવાતા હતા, અને મક્કાથી જે ગયા એ મોઆજીર કહેવાના. એ લોકો સલામ કરી રહ્યા હતા પૈગંબરને, માથું ઝુકાવીને નમન કરી રહ્યા હતા અને રસૂલુલ્લાહ એનો સ્વીકાર કરી રહ્યા હતા. રસૂલુલ્લાહ સલામ અંતાર કા લેતે હવે ગુજરે, અને કબૂલ કરતા કરતા ગુજરે એટલે પસાર થયા. જુબાન સે ખૈર વ બરકત કી દુઆ દેતે હુએ ગુજરે, ખાલી પાસ નહોતા થયા કે પણ જબાન હલતી હતી પૈગંબરની, અને ભલાઈ ને બરકત થવાની દુઆ દઈ રહ્યા હતા કે તમારું ભલું થાય અને તમારે બરકત થાય, ખૂબ બરકત થાય. ખૈર એટલે ભલાઈ, બરકત એટલે બરકત થવી, એની દુઆ દેતા હતા. કેવી રીતે? જેમ આજે બી 1400 વર્ષ પછી બી જમાત બેઠી હોય ને ઇમામ પધારે, ભલે તમે સલવાત નો પડતા હો, મોહમ્મદી નું આલે મોહમ્મદ બોલતા હો, પણ ઇમામ તો ખૈર અને બરકત ની દુઆ દેતો દેતો આવે છે. મોઢો બંધ રાખીને નથી આવતો. ખાના વદાન, તમારું ઘર આબાદ થાય, બરકત થાય તમારા ઘરમાં, આબાદ થાવ તમે, એ દુઆ દેતા દેતા આવે છે. બંને તરફ જોતો હોય મૌલા અને એ જ બોલતો હોય. એ 1400 વર્ષ પહેલા રસૂલુલ્લાહ બોલતા હતા, જુબાન સે ખૈર વ બરકત કી દુઆ દેતે હુએ ગુજરે, ગુજરે એટલે પાસ થતા ગયા. પછી કે છે, હરેક મુસ્તાકતા પ્યારે રસૂલ કી મહેમાની કા, તમન્ના થી સર્ફ બક્સે મુજી કો મિઝબાની કા. હરેકના દિલમાં મુસ્તાક એટલે એકદમ તાળાવેલી કહીને આપણે, એકદમ એક પ્રકારની તાળાવેલી કે બસ આ કરવું જ છે એવા જજ્બાતો હતા હરેકના દિલમાં. શું? તો કે પ્યારે રસૂલ કી મહેમાની કા, અલ્લાહના રસૂલને મહેમાની મૂકું. શાહનામા ઇસ્લામમાં મહેમાની લખ્યું છે, અલ્લાહના રસૂલને મહેમાની મૂકે એમ હરેકની ધગત, અને એટલી બધી જજ્બાતી ધગત કે પૂછોમાં. હરેક મુસ્તાક, મુસ્તાક એના માટે આવે છે, પ્યારે રસૂલ કી મહેમાની કા તમન્નાથી, હરેકની તમન્ના એટલે આરઝુ હતી કે સર્ફ બક્ષે મુજી કો મિઝબાની કા, મને જ ચાનસ મળે, મને જ એવું માન મળે, સર્ફ એટલે માન, મને જ માન મળે કે હું મિઝબાન તરીકે એને મહેમાની પેશ કરું. ખવડાવવા વાળો જે હોય ને મિઝબાન કહેવાય અને ખાવા વાળો મહેમાન કહેવાય. હું મિઝબાન બનું ને મહેમાન બને, હું મહેમાની પેશ કરું અને કબૂલ કરે, તો હરેક ના દિલમાં એ તમન્ના હતી. પછી કે છે, હરેક મુસ્તાક અપની અપની કિસ્મત આઝમાતા હતા. હવે જેટલા બી જજ્બાતી તલબગારો હતા કે મારા ઘરનું ખાવાનું ખાય, મારી મહેમાની ખાય, એ પોતાની કિસ્મતને આઝમાવી. આપણા કિસ્મતમાં લખ્યું છે કે નથી લખ્યું? તસવીઓ ચાલુ હતી કિસ્મતના ભરોસા ઉપર કે ધણી રાજી થાય. હરેક મુસ્તાક અપની અપની કિસ્મત આઝમાતા હતા, બસ સદે આદાબ વ મિન્નત રાહ મેં આંખે બિછાતા હતા. તદ એટલે સેંકડો સો, આદાબ એટલે ડિસિપ્લિન, મિન્નત એટલે આરઝુ યા મન્નતો. એવી મન્નતો માની હતી કે મારા ઘરનું ખાવાનું સ્વીકાર કરીશ, તારા રસ્તામાં આંખો બિછાવી દઈશ માલિક, તારા રસ્તામાં આંખો બિછાવી દઈશ, જાન હાજર કરી દઈશ તારી પાસે, તારી પાસે જાન હાજર કરી દઈશ, સેંકડો આદાબ અને ડિસિપ્લિનથી તારી સામે આવીશ, તો મારો સ્વીકાર કર મહેમાનીનો, મને હુકમ દે કે લાવ ખાવાનું ને હું લાવું માલિક, મને કે બસ સદે આદાબ વ મિન્નત રાહ મેં આંખે બિછાતા હતા, સદે આદાબ વ મિન્નત રાહ મેં આંખે બિછાતા હતા. સદ એટલે સેંકડો સો, આદાબ એટલે ડિસિપ્લિન, મિન્નત એટલે આરઝુ યા મન્નતો. એવી મન્નતો માની હતી કે મારા ઘરનું ખાવાનું સ્વીકાર કરીશ, તારા રસ્તામાં આંખો બિછાવી દઈશ માલિક, તારા રસ્તામાં આંખો બિછાવી દઈશ, જાન હાજર કરી દઈશ તારી પાસે, તારી પાસે જાન હાજર કરી દઈશ, સેંકડો આદાબ અને ડિસિપ્લિનથી તારી સામે આવીશ, તો મારો સ્વીકાર કર મહેમાનીનો, મને હુકમ દે કે લાવ ખાવાનું ને હું લાવું માલિક, મને કે બસ સદે આદાબ વ મિન્નત રાહ મેં આંખે બિછાતા હતા. બહુત હી કસમત થી એ લખે છે, હવે બહુત હી કસમત થી આંખ મિઝબાની કી, કસમકત એટલે ખેંચાતાણી. ઓલો કે મારા ઘરે આવે, ઓલો કે મારા ઘરે, પણ લડાઈ નહીં, અંદર દિલોમાં ખેંચાતાણી હતી. બધા ચાહતા હતા કે મારા ઘરે આવે, બધા એના દિલમાં એક જ અરમાન અલ્લાહ પાસે માંગી ગયો કે મારા ઘરે. બહુત હી કસમકત થી ઇસ્તિયાખ એટલે જુસ્સો, પ્યાસ તેની તો કે મિઝબાની ની, અલ્લાહના રસૂલનો મિઝબાન બને, અલ્લાહ રસૂલ મહેમાન બને. બહુત કસમકત થી ઇસ્તિયાખ મિઝબાની કી, નબી નહીં સકીદત કી નિહાયત કદ્રદાની કી. પૈગંબર સમજી ગયા કે બધા ચાહે છે કે એની મહેમાની ખાઉં, બધા ચાહે છે કે એની મહેમાની ખાઉં. બહુ કદર કરી દિલથી, પણ અલ્લાહના રસૂલની આંખમાં આંસુ નીકળી ગયા. મૌલાના અલી પછવાડે છે, આંસુ જઈ ગયા છે પૈગંબરની આંખમાંથી કે કોને ના પાડું ને કોને હા પાડું. કારણ કે ખુદાનો હુકમ હતો કે મોહમ્મદ, દરેક માણસની મહેમાની તારે કબૂલ ન કરવી જોઈએ, અલ્લાહ જેને ચાહશે એના તરફ ઇશારો મૂકશે ને એની મહેમાની તું ખાજે. એવા તો મહેમાની દેવા વાળા ઘણા દુનિયામાં હશે, લાખો કરોડો માણસો હશે, મોહમ્મદ નહીં. દરેક ને મહેમાની મારો નબી નહીં ખાય. અરે મહેમાની કરવા વાળો બી એટલો ઊંચો હોવો જોઈએ, એટલો લાયક હોવો જોઈએ, એટલો ઈમાની હોવો જોઈએ. હરેક મહેમાની દે ને તું ખાઈ લે, મોહમ્મદ તો મારા નબી કહેવાને લાયક નથી દો તું. પૈગંબરે તો કીધું કે માલિક તારી મરજી, જેના ઘરે તું કે ત્યાં ખાઈ લઉં, બસ મને શું વાંધો છે, યા જેની પાસેથી તું કે એની પાસેથી મંગાવી લઉં છે. અને બધા કહ્યા હતા અમારા ઘરે, પૈગંબર પાસ થાય તો નિશાસા નાખી ગયો કે આપણે કિસ્મતના મોરા છીએ કે રસૂલ આપણા ઘરે આવવા કે આપણી મહેમાની કબૂલ કરવા તૈયાર નથી. અને કેટલી ઉમેદ અને તદબીઓ કાઢીને પકાવ્યું છે. ત્યારે રસૂલે કીધું, કોઈ મારા ઉપર ગુમાન નહીં રાખતા હો, નહીં કહેતા કે મોહમ્મદ તમારી મહેમાની નથી સ્વીકાર કરતો, હું મજબૂર છું. વાંચો મમ્મીનો સાનામાં ઇસ્લામ રૂવાળા ઉભા થઈ જાય. પૈગંબર કે છે હું મજબૂર છું. સામરો એક શેર કહું, આપણો ટાઈમ બહુ લિમિટેડ છે ને, એક જ શેર હું રોકી રોકીને કહેતો જાઉં છું કે વધારે લાંબુ ન થઈ જાય. પૈગંબર કે છે, અખામત કો મગર મહિને ખુદા પર છોડ રખા હૈ, અખામત કો મગર મહિને ખુદા પર છોડ રખા હૈ, કે નાખા કો બસ ઉસકી રદા પર છોડ રખા હૈ. કે મારા ભાઈઓ, તમે બધા ઈમાનદાર છો હશે, મોહમ્મદ ને કઈ ખબર નથી, પણ જેના ઘરનું ખાવાનું હું ખાવાનો છું એને ખુદા ઉપર મૂકી દીધું છે. અલ્લાહ જેના ઘરે મને કહેશે એના ઘરની મહેમાની ખાઈશ, બસ ખુદાનો હુકમ થવો જોઈએ, એના ઉપર મેં છોડ્યું છે. નાખા એટલે ઉટડી, એને ઉટડી જે ચાલી રહી છે ને હું નથી ચલાવતો, કે ખુદાની રજા ઉપર ચાલી રહી છે કે જ્યાં એ ઉભી રહેશે ને, અને મારો ખુદા કહેશે મોહમ્મદ નીચે ઉતર, ત્યાં ઉતરીને હું કહીશ મને ભૂખ લાગી છે, અને જેનું ઘર સામે હશે એને હુકમ કરીશ કે ખાવાનું ખવડાવો. અકામત કો મગર મહિને ખુદા પર છોડ રખા હૈ, કે નાખા કો એટલે ઉટડી કો બસ ઉસકી રજા, ખુદાની રજામંદી ઉપર છોડ રખા હૈ, એના ઉપર છે મારા ઉપર કઈ નથી.
તમે નારાજ નહીં થતા કે બધાની મહેમાની મોહમ્મદ નહીં ખાઈ શકે. ખુદા કહે છે કે હું નહીં ખા તો એની ખાવાનો. અને પછી આખરી કહું, રૂકી એક બાર ગી ના ખા. રોકાઈ ગઈ મુંડી, રોકાઈ ગઈ એક વખત. રૂકી એક બાર ગી ના ખા બહુકુમે હઝરતે બારી. હઝરતે બારી ખુદાવંદ રબ્બુલ ઇઝ્ઝત ના હુકમ થી રોકાઈ ગઈ ઠેકાણે. રૂકી એક બાર ગી ના ખા બહુકુમે હઝરતે બારી જહા એક સિમત બસતે થે અબુ અયુબ અંસારી. અબુ અયુબ અંસારી નું મકાન હતું, બહુ ઈમાનદાર માણસ હતો. ઊંટડી રોકાઈ ગઈ ને પૈગંબર ને અવાજ આવે છે, મોહમ્મદ બસ આજ ઘરની મહેમાની ખા, બીજા ઘરની નહીં. નહીં, મહેમાની તો ઘણા દેવા વાળા છે, તો અમારો મોહમ્મદ ભૂખો છે. ખરે નાંદી મૂકવા વાળા બી ઘણા હોય, પરકોમ બી મૂકી જાય. કરીમ તું ભૂખો છે કે બધાનું કબૂલ કરે? નહીં, મોહમ્મદ નહીં, તું મારો રસૂલ છો, ઈમાનદારોની મહેમાની. અને હું પરખી છે તારે કોની મહેમાની ખાવી ને કોની નહીં, એનો ફેસલો ખુદા કરશે, તારે નથી કરવો. એ ખુદા ફેસલો કરશે કે કેની મહેમાની કબૂલ કરવી ને કેની ન કરવી. અને અબુ અંસારીના ઘર સામે જયારે રોકાણી હુકમ થયો કે મોહમ્મદ ઉતાર અને એને કહે કે તારા માટે તૈયારી કરે ખાવા પીવાની. પછી કહું, લખે છે, પલક ને રસ્ત સે દેખાઓ સંતારી કી ખિસ્મત કો. આસમાન ઉપરથી ફરિશ્તાઓ, પલક એટલે આસમાન, રસ્ક એટલે એક પ્રકારના શું કહેવાય, ફખર થી ગર્વ થી જોઈ રહ્યા છે કે વાહ, મોમન તો આ એક હતો, આટલા બધા ઇસ્માઈલીમાં એક જ મોમન, આટલા બધા મુસ્લિમોમાં એક જ છે કે જેની મહેમાની રસૂલ કબૂલ કરવા ગયા, ફલક કબૂલ કરવા ગયા. ફલક ને રસ્ક સે દેખા હું સંસારી કી કિસ્મત કો, અબુ અયુબ ઘર મેં લે ગયે સામાને રહેમત કો. માલિક આવો મારા ઘરમાં આવતો, આવો અહીં બેસતો, આવી જેમ તું કે એમ મારી મહેમાની હાજર છે, આવો ખાઈ લે માલિક, તૈયાર છું. સંજા મમ્મીનો મહેમાની તે સદરદીના દિમાગની ઉપજ નથી, મહેમાની પીરોના દિમાગમાં કે મુખી કામળિયાના દિમાગમાં નહોતી આવી. અસલથી ચાલુ છે, અસલથી ચાલુ. લોકો તો દુઆ માંગતા હતા કે ખુદાઈ નૂરના ગણી અમારી મહેમાનીનો સ્વીકાર કરે. દુઆઓ મંગાતી હતી મમ્મીનો. પીરને બી થયું કે આજે થોડા જ છે, પછી હજારો થશે, પછી લાખો થશે, પછી એ બધાની મહેમાની આ કરીમ બાપુ કબૂલ નહીં કરે તો પોતે બંદગી કરીને માંગ્યો હો કે ગમે એવો ઇસ્માઈલી હોય, એકાદ ટાઈમ ખાને ન બી આવતો હોય, બે ચાર ફરમાન ન ભી માનતો હોય, પણ માલિક તું એની મહેમાની કબૂલ કરતો જાય, તું એની મહેમાની કબૂલ કરીશ તો મુરીદ અને મુર્શિદ વચ્ચે પ્યાર વધતો જશે, ખાવા પીવાથી મોહબ્બત વધે છે. બે ઇસ્માઈલીના ઘર બાજુ બાજુમાં હોય ને, બે ઇસ્માઈલી નજદીક નજદીકમાં રહેતા હોય ને, અગર કોઈ જાતનો સંબંધ ન રાખે, ઓલો આમ નીકળી જાય, ઓલો આમ નીકળી જાય, તો પછી મરે ત્યાં સુધી એવું ને એવું રહીએ તો એનો કઈ મતલબ નહીં. અને કદાચ કોઈ ઇસ્માઈલી બાજુવાળાના ઘરમાં $10 મોકલાવે તો ઓલો બાજુ આવે, ભિખારી સમજાસ, તેના પૈસા મોકલા છે, તેના પૈસા મોકલા, ભિખારી સમજાસ, નાઈક તારા પૈસા ને બીજા 10 મારા પાસે લઈ જા. પણ ઓલો ખાલી એક આટલું શાક મોકલાવે ને ઘરવાળી એની બાજુના ઇસ્માઈલીના ઘરમાં કે આ શાક બનાવ્યું છે, લ્યો મારા ભાઈને દેજો ખાવા માટે, આ બનાવ્યું છે, તો તરત જ એ શાક ભલે ને 4 સેન્ટ નું કે 40 સેન્ટ નું હોય એ કબૂલ થઈ જવાનું. કા અને પછી બીજી ફેરે એ મોકલશે, પછી તમે મોકલશો, પછી એ મોકલશે, અને મોહબ્બત વધતી જશે, સંબંધો ગાઢ થતા જશે. એ સંબંધ વધારવા માટે ઇમામ થી પીરને હતું કે બીજું કઈ કદાચ થાય કે ન થાય, પણ ઇમામ થી પ્યાર વધે, ઇમામ જમાત નો થઈ જાય ને જમાત ઇમામ ની થઈ જાય. આના માટેનો રસ્તો તો કે મહેમાની, બીજો કોઈ રસ્તો, એક જ રસ્તો. તમે વિચાર કર્યો મમ્મીનો કે જે અલ્લાહના રસૂલ મદીનામાં આવ્યા, એક પૈસો પોતાની પાસે નહીં, પૂરો કાફલો આવ્યો, મૌલા અલી આવ્યા, માતા ફાતિમા આવ્યા, અને બીજા ગરીબડાઓ જે ઈમાન લાવ્યા તો એ આવ્યા. પૈગંબરે કીધું મસ્જિદ બંધાવી છે, આ લોકોના પેટ ભરવા છે. ક્યાંથી ભર્યા છે મમ્મી? એ મદીનાના ઈમાનદાર અંસારો છે ને, ઈમાનદાર અંસારો, એ મહેમાની પેશ કરતા. એ જમાનામાં પાકેલું ખાવાનું બહુ ઓછું પેશ થતું હતું, એવો કોઈ ઇતિહાસ નથી મળ્યો અમને કે પાકેલું ખાવાનું મહેમાની તરીકે આવ્યું હોય. ખજૂર આવ્યા છે, અંગુર આવ્યા છે, હદીસો ઘણી છે આના માટે. અંગુર આવ્યા છે અલ્લાહના રસૂલ પાસે, મધની મસ્કો ભરીને આવી છે. મધ એ જમાનામાં પૈગંબરને પસંદ બી હતું, મધ ઘણું આવતું. ખજૂરો એ જમાનાનો ખોરાક હતો, અરબોનો ખોરાક ખજૂરો હતો, વધુ પડતું ખજૂર. જવ આવતા હતા, જવ કાચા, પછી માતા ફાતમા ભલે પકાવી લે ઘરમાં. આ મહેમાની આવતી હતી, માણસો લાવીને દેતા હતા. એ તમે વિચાર કરો, મમ્મીનો 70 થી વધારે મુસ્લિમો જે હતા, જે પોતાના મા બાપને છોડીને આવ્યા હતા ને ઈમાન લાવ્યા હતા મદીનાની મસ્જિદ બાંધીને, તો પૈગંબરે પોતાના માટે ઘર બાંધ્યું, અલી માટે રૂમ, બધાના માટે કે રૂમ રાખ્યો, એની અંદર અબા બકર માટે રાખ્યો, ઉમર માટે રાખ્યો, ઉસ્માન માટે રાખ્યો, બીજા 72 કે 74 જણા હતા જે કે બિચારા ગરીબ હતા અને એટલા બધા ઘર બને ક્યાંથી જમીનમાં? એ જમીન કોની હતી? પૈગંબર ઉભા થી આવો, હું અહીં આવ્યો છું હિજરત કરીને, બહુ રાજી છું, પણ મારે અહીં એક મસ્જિદ બાંધવી છે, અલ્લાહનું ઘર, એક સારી જગા જોશે મને. છે તમારામાંથી કોઈ કે જે કહી દે કે મોહમ્મદ આ જગા ઉપર બાંધ, મોહમ્મદ ઈંટો લાવી લાવીને ઘર બાંધવાનું. તમને તાજ્યુબ થશે, મમ્મીનો ઇતિહાસ વાંચશો તો, બે દસ વર્ષના છોકરા ઉભા થયા, દસ વર્ષ ને એક અગિયાર કે બાર વર્ષનો છોકરો હોય, બે બચ્ચાઓ ઉભા થયા. અલ્લાહના રસૂલ, અમે છીએ, અમે કોણ છો તમે? તમારા મા બાપ મરી ગયા છે અલ્લાહના રસૂલ, અમે યતીમ છીએ, મા બાપ વગરના છીએ, તમે શું કરશો? કે તમે યતીમ થઈને શા માટે વધારવાનો સવાલ નથી, સમજા? સમજી ગયા અલ્લાહના રસૂલ, અમારો બાપ મરી ગયો, અમારા માટે જમીન મુકતો ગયો છે ટુકડો, અમને નથી જોતી અલ્લાહના રસૂલ. જો તમે અલ્લાહનું ઘર બાંધવા માંગતા હો, અમે ડોનેશન આપીએ છીએ, જમીન લઈ લ્યો અલ્લાહના રસૂલ, ફ્રી લઈ લ્યો, બનાવો. આ ભાવના હતી ઇસ્લામની. જો ન થયું તો નબી મોહમ્મદ મસ્જિદ ન બાંધી શકત. અને ઓલા 74 જેટલા જે માણસો હતા એ ઓટા ઉપર બેસતા હતા, પૈગંબર એના માટે ગોટો બનાવ્યો. અરબીમાં એને સુફા કહેવામાં આવે છે. આજે બી તમે મદીનાની મસ્જિદમાં જાઓ ને તો એ સુફા તમને દેખાશે, ચબૂતરો. અને એના ઉપર જે બેઠા હતા સહાબીઓ, એટલે ગરીબ મુસલમાનો કે જેને પૈગંબરને પોતાનું જીવન આપ્યું હતું, એ ચબૂતરાનું નામ અને સહાબીઓને શું કહેવાતું ખબર છે? અસાબે સુફા. અને સુફા ચબૂતરાના સહાબીઓ કે પૈગંબરને રાતના 12 વાગે કામ પડે ને અવાજીએ તાલુક ઉભા થઈ જાય, કારણ કે એનું ઘર જ ચબૂતરો હતું. અને એની હાલત બી હતી, આવે તો રોજી નહીં તો રોજા, એસા એસા ધ્યાન મેરે સાહેબજી સુ ધરના. પૈગંબર પાસે મહેમાન આવે તો પૈગંબર મોકલાવતા, આ ઓલાના ઘરમાં આપે, અલીના ઘરમાં આપી દે, આ ઓલા સાહબીને આપી દે, ઓલા ચબુદ્રા માટે બેડોને આપી દે, એ બધાને તકસીમ થશે. નહીં તો આ બધા ભૂખા મરી જાત, બધા ભૂખા મરી જાત. આ મદીનાના મુસલમાનો મહેમાની રહી જાત. અને પ્રગતિ બી કરી, મહેમાની દીધી તો દીધી, પ્રગતિ કરી કેવી? ખરે બાદશાહ બની ગયા, બાદશાહ. ખેડૂતો હતા, ખેડૂતો હતા, ખાવાનું તેવી ગરીબી, અને દુનિયા ઉપર રાજ કરી ગયા. મેં વાંચો ઇતિહાસ, તમને ખબર પડે. શા માટે? તો કે મોહબ્બત હતી દિલમાં, કે ખવડાવી અલ્લાહના રસૂલને, મહેમાની પેશ કરી. અને એ લાગણી ને ધગસ તો જોવા જેવી ધગસ હતી. અમારા વડવાઓમાં ધગસ હતી, મમ્મી ઘણી ધગસ. હું નથી કહેતો ધગસ અમારા માંથી ખતમ થઈ ગઈ, ઓછી થઈ ગઈ છે, થોડાકમાં છે, થોડાકમાં નથી. કારણ તો કે એ જજ્બો ઓછો થતો જાય છે. હું તમને એક વાત કહું, મમ્મી, અમે ઘણે ઠેકાણે, ઇન્ડિયામાં તો 600 જમાતખાનાઓ છે, ઘણે ઠેકાણે ગયા છીએ, અમે ઘણે ઠેકાણે ગયા છીએ. મિશનરી સાહેબ આવ્યા છે કે આજે આપણા ઘરે ખાવાના છે. જનરલી મુખી પાસે જ દાવત હોય એટલે મુખી બહુ ટકરાય આપણાથી ખાવા પીવાના મામલામાં. મિશનરી સાહેબને સારું લાગે કે ફલાણી જમાતના મુખી બહુ સારા. એ બહુ સારા કેમ કહેવા દો? મિશનરી માટે 4-5 આઈટમ નોખી નોખી બને, ફર્સ્ટ ક્લાસ ચિકન વિકન બનાવે કે મિસ્ટર સાહેબ વખાણ કરે આપણા બધે ઠેકાણે જઈને. અને દિનદર અમે પછી રાતે ખાનામાં જાય ને, બપોરે દાવતમાં ખાઈ લીધું અને રાતે જોઈ ખાનામાં, તો મહેમાનીમાં અમુક ચીજો હોય ને અમુક ન હોય. અમે તો ઘરે ઘરે પૂછી લઈ મોહબ્બતમાં કે ભાઈ આજે કેમ આવડા તમે સમોસા બનાવ્યા દેખાણા નહીં ખાનામાં, તમે ઓલી કબાબ બનાવી હતી એ દેખાણી નહીં, ઓલું ફ્રૂટ સલાડ કે કઈક હલવો કે બનાવ્યું હતું એ દેખાણું નહીં, અને ઓલી આઈસ્ક્રીમ ખવડાવી હતી એ દેખાણી નહીં, ખાલી શાક ને ચાવલ ને રોટલી દેખાણી તો એ કેમ એમ થઈ ગયું? તો કે એ તો સમોસા બમોસા છે ને મિશનરી સાહેબ, મહેમાન પૂરતા જ બનાવ્યા હતા, કે ફક્ત મહેમાન પૂરતા, બાકી મૌલા બાપા માટે શાક ચાવલ છે. એક સાચો મુરીદ તો નહીં કેવો મુરીદ તમે? આ બધું હું તમને જે દ્રષ્ટાંતો આપું છું ને, તમે ઘરે જઈને વિચાર કરજો એના ઉપર. સાચો મોમન એવો હોય કે પોતે સમોસા ખાય, કબાબ ખાય, હલવો ખાય, આઈસ્ક્રીમ ખાય અને બાપાને કે શાક ચાવલ ખા? નહીં નહીં, એ નથી હોતું. અરે ધણીને ખવડાવીને ખાય એ સાચો મોમન છે. જે ચીઝ તું મોઢામાં મૂકત એ વાતની ખાતરી કર કે એ ચીઝ તારા મૌલાને પેશ કરી છે. મોહબ્બત આની ચીજ છે, આ ચીજ મોહબ્બત છે મમ્મીને. બાકી સારી સારી ચીજો આપણે કે આપણા ઘર પૂરતી કે મહેમાન પૂરતી હતી ને મૌલાને મૂકવા માટે ફલાણી ચીજ નહીં, એ બનવું જ ન જોઈ. ઓલાદ ખરાબ થઈ જાય છે, ઓલાદ કયું નથી માનતી, ક્યારેક ક્યારેક તકલીફ થઈ જાય છે. શા માટે? જેવી ચીજ ખાવ ને એ નાંદી કાઢીને ઓલાદને ખવડાવજો. તમે બી કોઈની માંદા નહીં પડો, નહીં પડો, ઓલાદ કોઈની ખરાબ નહીં થાય. તમને ખબર છે સુલતાન મોહમ્મદ નું ફરમાન છે, પ્રિન્સેસ ફરમાન, મોમન ની ઓલાદ મોમન થાય છે. પણ મા બાપે ફરમાવ્યું કે અગર હરામ નો લુકમો જો પેટમાં જાય છે તો મોમન ની ઓલાદ બી કાફર થાય છે. એ લુકમાવી જે કઈ ને એનું ધ્યાન રાખવાનું કે આ લુકમો ઇમામનો માલ કાયદા પછી ખવાનો છે, નાની કાઢી લીધી એમાંથી. અમે જોયા છે મૂવી, અમે સારા સારા એવા બી ઘરમાં ગયા છીએ, બે બાજુ જોઈ છે, અમે બંને બાજુ તરફ નજર નાખી છે. એવા ઘરમાં ગયા છીએ, સારા સારા ઈમાનદાર લોકોના ઘરમાં નાદી કાઢી તમે. અમારું ઘર બહુ મોટું કે તમારા આવે છે ઘરે કે તો કે ચાર પાંચ મહેમાન લેતા આવે, ખબર ન હોય ભરોસો ન હોય કેટલા આવશે આજે ખાવા. પછી કે અમે જોઈ લઈએ છીએ બધા ખાઈ લઈએ અને દેખાય કે કઈક વધ્યું છે તો નાદી મૂકી દઈએ છીએ, નહીં તો ખાનામાં આઠ આના નાખી દઈએ છીએ. આ તરીકો છે મુરીદ માટે. આ આપણને બિલકુલ ઓર્ડિનરી બાબત લાગે છે કે આ બનતું હશે ને બનવું જોઈએ. આ તમને વાજબી લાગે છે કે આપણા ઘરમાં માણસો બે ચાર વધારે આવી જશે કદાચ, કારણ કે ધણી મૂકી કે કામળીઓ કે અમલદારી છે ને આવશે કદાચ કોઈ, તો પછી ખાવાનું ઓછું પડશે. માટે મહેમાની હમણાં નહીં કાઢ, એટલે ઘરમાં બાઈક કહે હમણાં નહીં. હા, જો આપણને લાગે કે બધાએ ખાઈ લીધું, કાંઈ એવું નથી વધારે બચ્યું છે, તો મહેમાની કાઢશે. બહુ ખોટી વસ્તુ છે, એવી મહેમાની નહીં કાઢતા. હો હાથ જોડીને કહું છું, ખુદાને વાંચતે કાઢવી હોય તો પહેલે કાઢજો, પહેલે જ કાઢજો. પકાવ્યું હોય તો પહેલે પહેલે મૌલાનો માલ નીકળવો જોઈએ પછી. અને જો ખાઈ લીધા પછી કાઢવાનું મન થાય તો નહીં કાઢતા. પછી શું કરજો ખબર છે? જમાત ચઢાવજો, એક મહેમાની લેજો અને હાજર ઇમામનો માલ કરજો અને ખટાવી દેજો. ખટાવી દેજો કે માલિક આજે હું નાદી કાઢતા ભૂલી ગઈ હતી, ભૂલ થઈ ગઈ મારાથી, ખવાઈ ગયો વહેલા પર, કંઈક બીજો સંજોગો આવા આવ્યા હતા એવા. તો પછી મેં નાદી નથી કાઢી કા? તો કે બચેલામાંથી માલિક તને ખવડાવું? નહીં નહીં, મોટા મોટા ઇન્ડિયાના સેઠિયાઓ છે ને, એના ઘરમાં બચેલો એના નોકરો ખાતા હોય છે, ઘણી વખતે નોકરો બી નથી ખાતા તો ભિખારીને આપી દે છે. માલિક બચેલો તને દઉં, લાંછન લાગે મને. નહીં નહીં માલિક, પીરોની બંદગીના પ્રતાપે જે ચાનસ મળ્યો છે એ આવી રીતે ગુમાવવો નથી, મારે નથી ગુમાવવો. દઈશ તો પહેલો કાઢીશ, પ્યારથી કાઢીશ, મોહબ્બતથી તને દઈશ માલિક. અને આવા લોકો જોયા છે અમે, બચ્ચાઓ સ્કૂલ જતા હોય, ધણી દુકાને કે નોકરીએ ગયો હોય, બાઈ માણસ એકલી હોય ઘરમાં, અઢી વર્ષનો છોકરો ઘરમાં રોતો હોય, દોઢ વર્ષ બે વર્ષ અઢી વર્ષ એ સ્કૂલ એમ જ હતો હોય, નાનો હોય ને, પછી રોતો હોય કારણ કે ખાવાનું શરૂ કરી દીધું હોય. બાર વાગે તો જીત કરતો હોય, ખાવા દે ખાવા દે, લાગે કે શું ચીજ પાકી રહી છે. એ રાવો પાડતો હોય તો માને જોયું છે તમાચો મારે દીકરાના ગાલ ઉપર. અરે એકનો એક દીકરો હોય તો તમાચો મારી દે. અરે શું કરો છો મા તમે? બચ્ચું છે બિચારું, એને ક્યાં અંકલ હોય, એને બુદ્ધિ નથી એટલી, એ જાણતો નથી તમે ને મારો છો. અને ભૂખ લાગી હશે ને, થોડુંક દઈ દો ને. નહીં મિસ્ટરી નહીં, બધું પાકી જાય, મૌલાના હાજર ઇમામનો માલ કાઢી લો પછી છોકરાને દઈ, ત્યાં સુધી નહીં દો. એવી ભાઈઓને જોયું છે મમ્મીનો, હકીકતમાં જોઈ છે. છોકરાની પરવા નહીં કે ભલે રોતો કે, એને તો આદત છે કે રોઈ રોઈને મરી નહીં જાય, કલાક મોડું થશે તો પણ કલાક મોડું થશે તો પણ મૌલાનો માલ નીકળ્યા વગર એના મોઢામાં અનાજનો નિવાલો નહીં જવા દો મિસ્તરી. એવા બી જોયા છે એના ઈમાન ઉપર આ ફરીને કીધું છે કે નહીં, આવી બાઈઓ કે આવા મોમેનો ન હોય ને તો દુનિયા ન ચાલી શકે, મમ્મીનો ન ચાલી શકે. હવે તાજુબ થશે મમ્મીનો, તમને આશ્ચર્ય થશે. નવા નવા લગ્ન છે અને એવા લોકોના ઘરમાં બી ગયા છે દાવતમાં. એક ગામમાં પછી બે ચાર દી રહેવાનું હોય ને, મુખી બાપાને રોજ ક્યાં હું ખવડાવું અને બીજા બે ત્રણ ગોતી દે મને, એક આલીજા ને કીતમા દીને રાઈ ને એવા ઘરાય હોય ને, તો પછી નોખા નોખા ઘરે બી જવા મળે આપણને. નવા નવા લગ્ન થયા હોય, અમલદારી કે કાઉન્સિલ નો મેમ્બર કે એસોસિએશન નો ચેરમેન કે કઈ બી હોય, એના ઘરે બી ગયા છું. દિંદારો નવા લગ્ન હોય તો બાઈ ને મોહબત તો હોય ને, ધણી પ્રત્યે ન હોય હોય, ભલે પછી ન રહેતી હોય દસ બાર વર્ષ પછી, પણ શરૂ શરૂ મારીએ એ પકાયું હોય ને, મમ્મીનો પકાયું હોય, શાક સારું પકાયું હોય, પછી મહેમાન જો હોય તો પછી સારું હોય, ચિકન વિકન એવું કાંઈ બી હોય, પછી હું ઘણી ફેરે જઉં, ઘરમાં બેઠો હોઉં, આપણે તો કઈ દુકાને જવાનું હોય નહીં, પછી ઘરમાં બેઠા હોય, એના ઘરમાં ઉતરા હોય, પછી આટા ફેરા કરતા હોય, ચા પીતા હોય, બીજું શું કરીએ આપણે, તો જોઈએ આપણે, તો પછી ઓલી નાંદી કાઢી ત્યારે ખાસ જોઉં કે આ નાંદી નીકળે છે. અને ઘણી ફેરે જોઉં કે ધણી માટે ટિફિન, અમારા ઇન્ડિયામાં 90% ટિફિન બની, એટલે ઘરમાં ટિફિન તૈયાર કરે તો શું અને મોકલાવે દુકાને, નોકર લેવા આવે લઈ જાય, ઓલા બિચારા દુકાનથી ઘરે ખાવા ના આવે. પછી હું જોઉં મમ્મી હોય ભાઈ એને આમ આમ તપેલા હોય, તપેલું હોય ભોગેનો કે શું કહો તમે, એને એમાં શાક હોય ને, પછી ચમચો નાખીને બોટી હોય, બોટિયું કઈ આમ આમ મોઢા ઉપર એટલી મીઠાશ દેખાતી હોય, આપણને એટલી લાગણી પેદા થાય, એવી રીતે આમ ચમચો ફરતો હોય, હાથની અદા થતી હોય, આવી રીતે ગોતી ગોતી ને. પછી હું ઘણી ફરી પૂછ્યું શું શું કરો છો, તો કે હમણાં નોકર આવશે કે ટિફિન લેવા માટે, કે સવારના બિચારા એકલા ગયા છે દુકાને, કે સવારના ગયા છે તો કે ભૂખ લાગી હશે ને, ટિફિન કાઢું છું. આમ થાય છે,
જેવું આવડતું એવું પકાવા છે ને તો કે આ બધું એવું જ મૂકો ને બાપાને કેજો કે નથી આવડતું, જો હું સારું ખાઉં ને તને ન ખવડાવું તો ગુનેગાર, પણ મને આવડે છે જ આવું પકાવતા આવે, હવે શું કરું, તું ખાઈ લે આવું. ઇન્ડિયાના જમાતખાનામાં જ્યાં ગરીબી છે ને ત્યાં ખીચડીના લોંદા કરીને મૂકી દે, તાકે બનાવતા ન હોય બિચાર, ડુંગળી ને ખીચડી ખાઈ લે, એ ખીચડીના લોંદા પાટ ઉપર પડ્યા હોય પણ પ્રેમથી મૂકતા હોય, કારણ કે એના ઘરમાં ઈ જ ભક્તિ હોય, એના ઘરમાં ઈ જ હોય કે માલિક આ જ છે, બીજું કઈ નથી. અને એમાં બી પ્યાર હોવો જોઈએ મમ્મીનો, જે પ્યારથી મૂકીને નાંદી એ ગરીબ નથી હોતો, પહેલી જ વસ્તુ છે. અમે ઇન્ડિયાના ઘણા ગરીબોને સમજાયું કે તમારો તરીકો ખોટો છે, ખોટો તરીકો છે, તમે નાંદી જે રીતે કાઢવી જોઈએ તે નથી કાઢતા. કયો તમારી દીકરીને કે ઘરવાળીને કે માને જે ઘરમાં બાઈ હોય એને કયો તમે કે કોઈ દી નાંદી કાઢતી વખતે બોલી છે? ભાવના હોય છે, ઉમળકો પ્યાર હોય છે, કોઈ દી બોલી છે? ક્યાં બોલા, આ ચીજ તને ખાવા માટે મૂકી રહી છું, નહીં માલિક તું ચૌદ બ્રહ્માંડનો ધણી તારે લાયક નથી, આ ચીજ જો મેં મૂકી છે પછી સમજો કે સાધારણ ખીચડી જ મૂકી છે, કે એક રોટલો મૂકો છે બાજરાનું ને માથે એક ડુંગળી રાખી છે, માલિક આ તારા ખાવા માટે યોગ્ય નથી, તું ચૌદ બ્રહ્માંડનો ધણી છો માલિક. પીરે કીધું છે કે ખાવ એમાંથી ખવડાવો, માલિક થોડું છે જાજુ કરીને સમજજે. અને તમે દિલમાં ગમે બોલી શકો છો, તમને રોકે છે કોઈ નહીં, તમારો પ્યાર બોલશે, હો પ્યાર બોલશે માલિક, હા થોડું છે હો, અને જાજુ કરીને સમજજે. દિવસ સારા નથી, દિવસ સારા નથી, આજ પકાવીને આજ ખાય છે, તું રહેમ કરીશ તારી દયા ઉતરશે, દિવસ સારા આવશે માલિક, સારામાં સારી ચીજ કરીને તને ખવડાવી. વગેરે કોઈ બોલા છે એવી રીતે, કોઈ બી ઈમાન સાથે વાતો કરી છે એવી રીતે? અરે આપણો બાપ થાય છે, આપણો મા થાય છે, આપણો ધણી થાય છે, કોઈ બી કીધું એને કે માલિક મારી હાલત ખરાબ છે, હમણાં સંજોગો સારા નથી, ગરીબી છે માલિક, અને આ ચીજ હું ખાઉં છું તને મુકતા મને શરમ આવે છે, પણ દિવસ તારા કરવા તારા હાથમાં છે, કમાણીમાં બરકત દેવી તારા હાથમાં છે, પ્રગતિ કરાવી તારા હાથમાં છે, અને વચન આપું છું માલિક દિવસ સારા આવશે તો તને સારામાં સારી ચીજ ખવડાવીશ, માલિક સારામાં સારી ચીજ ખવડાવીશ. તમને લાગે છે કે ઇમામ સાંભળીને ખાલી બેઠો હોઈએ, એને બી આંખમાં આંસુ આવી જાય હો કે મારા મુરીદો આટલા બધા ગરીબી હાલતમાં છે કે પોતાના ઇમામને કહે છે કે નાંદી મૂકવા માટે એના શરમ આવી રહી છે, એટલા માટે કે ઇમામને ખાવા યોગ્ય નથી, શા માટે એના ઉપર મારી દયા નથી ઉતરતી, અને એક તીર રહેમત જો છોડી દે તમે ક્યાંય ના ક્યાંય પહોંચી જાઓ, બોલ ક્યાંય ના ક્યાંય તરક્કીના કેટલાય ઊંચા દરજ્જા ઉપર વયા જાઓ. મેં કીધું આ પ્રેમથી થાય છે, વેખ ઉતારી એવી રીતે કામ નહીં કરવાનું, પ્યાર પહેલે દિલની અંદર આવવો જ જોઈ. અને તમે એક વસ્તુને યાદ રાખજો, ઘણી વખતે એવું બને છે મમ્મીનો, તમારા કેનડામાં બી કદાચ તમે કોઈ ઘરમાં કદાચ એમ થતું હોય કોઈક ઘરમાં કે સવારે કામે જાય ને પકાવીને જાય અને સાંજે પછી ટાઈમ ન હોય ને આવે નહીં, પછી સવારનું પકાવેલું તરત જ મૂકી દઈએ. એક વસ્તુને યાદ રાખજો, ભલે તમે સાંજે ન પકાવતા હો, સવારે કે બપોરે પકાવી હોય, પણ તમે ઉપયોગ કર્યા પહેલા નાંદી કાઢી લેવાની અને એના પછી સાંજે લ્યાવો ને ખાને તો ગરમ કરીને લ્યાવવાનું, ગરમ કરીને લ્યાવવાનું, ભલે સાંજે નથી પકાવ્યું પણ ચેક કરીને લાવ્યા છે કે માલિક તાજું છે અને ગરમ કર્યું છે. અમે ઘણી જરૂરી વાત કહેલો છું મમ્મીનો, અને એમ બી ન થઈ શકે તો ખાનેથી નાંદી લ્યો, મૌલાની મહેમાની કરો, સારું ભાડું તમને દેખાય, તમને ઉમળકો આવે કે આ લેવું છે, ઇમામને ખવડાવવું છે, લ્યો પ્યારથી, પ્યારથી મહેમાની કરી દો એની. અને સવારનું બી લાવતા હો, બપોરનું લાવતા હો, સાંજે આવતું હોય ભલે આવે, ગરમ કરીને તપાસ કરીને સારી રીતે લાવજો મમ્મીનો. અમારા ઇન્ડિયામાં બહુ ગરમી પડે, બહુ ગરમી, અને ઘણા ગરીબ માણસો જે 50% જેટલા ગરીબ છે ને એ ફક્ત નાંદી લેવા જ ખાને આવતા હોય, કોઈ બીજી ધોવામાં આવે ને કોઈ નાંદીમાં આવે ને, એનો મકસદ શું કામ, એ કે બહાર બધું ખાવાનું મોંઘું પડે, નાંદી સસ્તી વધી જાય, અને જમાતના મુખી કામાડે એમ રહીએ કે આટલા જણા ગરીબ છે એટલે સસ્તામાં કાઢી જાય, ગરીબ માટે એટલી દયા થાય. મમ્મીનો એવા ગરીબે ઘણાને જોયા, ફક્ત અમને એમ કે ભલે નાંદી લેવા આવે છે, કાલે મૌલા સના કદરે ધોવા પડવા આવશે. એમાં એક માણસ રોજ નાંદી લઈને પાછો કટકટ કરે, નાંદી બહુ મોંઘી, બહુ માળા કે સસ્તી હોય તો રાડો પાડતો હોય, બહુ મોંઘી. અને એમાં એક તમે એને જોયું, જો મમ્મી અજ્ઞાનતા કેટલી છે આપણામાં એ બતાવી દો છું, તકલીફ થાય ને ક્યારેક ક્યારેક, એને નાંદી લીધી મમ્મીનો, એક પાછળ બેઠે ને વધી નાંદી લીધી, નાંદી લીધા નાંદી એના પાસે બી ગઈ, નાંદી હું રાખી બી એના પાસે, પાછું એને વોલિન્ટિયરને બોલાવીને કીધું મહેમાની હાજરી મામની, અમને થયું સાબાસ, રોજ લેતો તો આજે નું મન થયું મૂકવાનું, આજે ને મૌલાને મૂકી છે સાબાસ, મેં કીધું ઈમાન એટલું આવી ગયું એની અંદર, બહાર નીકળતા નીકળતા કીધું મુબારક આજે કઈક સારું કમાઈ ગયા લાગો છો. શું કરો છો કામકાજ? ગુસ્સામાં હતો તો શું થયું? આજે તમે મહેમાની કરી મને બહુ ખુશી થઈ. તો કે શું કરો, મહેમાની જ કરવી પડે ને? કે ભાઈ તું કા? તો કે શાક બગડી ગયું. તું કે કેટલી બધી અજ્ઞાનતા છે તમને બતાવી ગયો તો મમ્મી નો કે બગડી ગયું તું, ખવાય એવું નતું એટલે મોલા ને ખવડાવે છે મહેમાની હાજરીમાં. કેટલું બધું અપમાન થાય મમ્મી તમને લાગે છે? જરા વિચાર કરજો ઠંડા દિવસે. હકીકતમાં આપણને એમ લાગે કે મોટામાં મોટી ભૂલ કરી રહ્યા છે કે જે ચીજ અમે ન ખાઈ શકીએ એ મૌલા ખાઈ શકે, ન ખાઈ શકે. તમને ખબર છે બધા પૈગંબરો માનો એક પૈગંબર, 25 મિનિટ જ બાકી છે ખાલી, શું કરવું? બધા પૈગંબરો માનો એક પૈગંબર હઝરત મૂસા જેવો હતો. પૈગંબર હઝરત મૂસા જે કેવી હસ્તી હતી કે જેને ખુદા સાથે આમને સામને વાતો કરી છે બોલો. બધા પૈગંબરોમાં એક પૈગંબર નબી મૂસા કે જે વાતો કરતા હતા ખુદાવંત તાલા સાથે. હકીકત દીનારો એના માટે એને કલીમુલ્લાહ કહેવામાં આવે છે. કલીમુલ્લાહ એટલે કલામ કરવા વાળો, અલ્લાહ સાથે, અલ્લાહ સાથે વાત કરવા વાળો. આ નબી મૂસા વાત કરવા રોજ જાય ને પહાડ હતો તૂર નામનો, પીર ગિદાનમાં લખે છે, હું તમને સમજાવ્યું છું, નાંદીની વાત થઈ રહી છે. તો મમ્મી નો એ પહાડ ઉપર ગયા ખુદાવંત તાલા સાથે વાત કરવાના માટે. પંદર મિનિટ નો વધારો થયો છે. ટૂર ઉપર ગયા અને ખુદા સાથે વાતો કરી. રોજ જાય રોજ વાતો કરે, રોજ જાય રોજ વાતો કરે તો આપણને અવાજ આવે ખુદા વાંથી બોલતો હોય, આપણે અહીંથી બોલતા હોય. તો પૈગંબરને થયું કે આપણે એના દીદાર કરીએ તો કેટલું સારું, દેખાતો નથી હો, ખાલી અવાજ જ આવતી હતી. જેમ તમે ટેપમાં સાંભળો કોઈ બિસનરની વાત, અવાજ આવે, દેખાય નહીં કોઈ. મૂસા નબી રોજ અવાજ સાંભળે પણ દેખાય નહીં. એક ફેરે કીધું કે ખુદાવી રબ્બે અરની, કુરાનમાં લખેલું છે રબ્બે અરની, કે યા ખુદા હું તમને જોઈ શકું છું? ઈચ્છા બતાવી પોતાની. જવાબ મળ્યો